તારીખ 17/11/1986 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 10 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 9
પોતાની નિજ સત્તાનું શ્રદ્ધાથી સદવું જ્યારે પોતાની સામાન્ય સત્તાને ત્રિકાળી સત્તાને શ્રદ્ધવામાં આવે છે ત્યારે એમાં રહેલા જ્ઞાન અનંત સુખ આદિ સર્વ સ્વભાવને પૂર્ણ સ્વભાવને શ્રદ્ધવામાં આવે છે. એ શ્રદ્ધા એ કરીને જ્ઞાનમાં પણ એવી સ્થિતિ થઈ જાય છે કે સ્વદ્રવ્યને મુખ્યતા રહે છે, શ્રદ્ધા પરદ્રવ્યને વિષય કરતી નથી પણ જ્ઞાન પરદ્રવ્યને વિષય કરે છે. ત્યારે બીજા જીવ અને બીજા અજીવ એમાં પણ તેના દ્રવ સ્વભાવની મુખ્યતા રહે છે. શ્રદ્ધાના નિમિત્તે જ્ઞાનનો અપેક્ષિત ધર્મ એવો છે કે જેની શ્રદ્ધા તેની જ જ્ઞાનની મુખ્યતા. મુખ્ય ગુણ પણ જ્ઞાનમાં થાય છે, બીજા કોઈ ગુણમાં નથી થતું. જ્ઞાનના પરિણામમાં મુખ્યતા અને ગૌણતા એવું થાય છે. કેમ કે જ્ઞાન અનેક પદાર્થને જાણે છે, એમાં મુખ્ય ગૌણ કરે છે, કોઈને મુખ્ય કરે છે, કોઈને ગૌણ કરે છે. જેમ કે અનાદિથી પર પદાર્થની શ્રદ્ધા છે, રાગની શ્રદ્ધા છે, તો જ્ઞાનમાં રાગ અને પર મુખ્ય થઈ રહ્યા છે અને પોતાનું સ્વરૂપ ગૌણ થઈ ગયું છે. નહીતર અનુભવ તો જ્ઞાનમાં જ્ઞાનનો છે, છતાં એટલો ગૌણ થઈ ગયો છે અનુભવ કે જાણે જ્ઞાન સર્વથા ચુકાઈ ગયું છે, એવી અનુભવની સ્થિતિ વર્તે છે. એ વિપરીત શ્રદ્ધાના દ્રષ્ટાંત અનુસાર અવિપરીત શ્રદ્ધા થતા સ્વદ્રવ્યની શ્રદ્ધામાં સર્વ પદાર્થો એના દ્રવ સ્વભાવની મુખ્યતા વાળા જાણવામાં આવે છે. તેથી અહીંયા એમ કહ્યું કે અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ. જે મૂળ સિદ્ધપદ છે એની દ્રષ્ટિ છે તો જ્ઞાનમાં પોતાના સિદ્ધપદની મુખ્યતા છે, બીજા જીવ ઉપર ઉપયોગ જતા એમાં એના સિદ્ધપદની મુખ્યતા છે, પર્યાય સંસાર અવસ્થામાં દોષિત છે બીજા જીવોની તો પણ ગૌણ થાય છે. એ તો વાત થઈ બીજા જીવોની, અહીંયા એ વિષય નથી, પણ એની વિશાળતા લઈએ તો બીજા અજીવમાં પણ એનું ત્રિકાળી દ્રવ્ય જ મુખ્ય થાય છે. બોલમાં એ વિષય નથી કીધો, પરંતુ પૂતગણની પર્યાયો ગૌણ થાય છે અને દ્રવ્ય જ મુખ્ય રહે છે. રજકણ કે રિદ્ધિ વૈ માનિક દેવની સર્વે માન્યા પૂતગળે એક સ્વભાવ. જો માન્યા એટલે શ્રદ્ધા, શ્રદ્ધા અપેક્ષા એ ભૂલ અપૂર્વ અવસરમાં આવ્યો કે એક રજકણ હવામાં ઉડતું હોય, તરતું હોય વાતાવરણમાં, કે વૈમાનિક દેવની દૈવી રિદ્ધિ સિદ્ધિના રજકણો હોય, એ બધા એક પૂતગળ સ્વભાવ તરીકે અમે જોઈએ છીએ, કોઈની વિશિષ્ટતા જોતા નથી. ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ છે. દુર્ગંધના પૂતગળ હો કે સુગંધના પૂતગળ હો, મીઠાઈના પૂતગળ હો કે વિષ્ઠાના પૂતગળ હો, સમદ્રષ્ટિનો અર્થ એ છે કે સ્વભાવ સરખો છે, એક સરખો રહે છે, સ્વભાવમાં વિષમતા નથી, ચૈતન્ય કે અચૈતન્ય. એક સરખો સમસ્વભાવ છે એની દ્રષ્ટિ તે સમદ્રષ્ટિ છે, એનું જ્ઞાન તે સમજ્ઞાન છે, એવું જ આચરણ તે સમતારૂપ આચરણ છે, એ રીતે સામ્ય ભાવ છે. કોઈ પદાર્થ આકર્ષણ નો કે દુર્ગંછા નો વિષય નથી, એટલે સમ્યક દ્રષ્ટિના આઠ અંગમાં એ વિષય આવી જાય છે કે સમ્યક દ્રષ્ટિને કોઈના પ્રત્યે ઘૃણા નથી, જે બીજા જીવ કે બીજા અજીવ કોઈના પ્રત્યે ઘૃણા થતી નથી. એ સમ્યક દર્શન થતા જ આ અંગ સાથે એના અંગભૂત ગુણ પ્રગટ થઈ જાય છે. સર્વ જગ્યાએ પર્યાય ગૌણ થાય છે એવી બોલ છે. જેણે પોતાના પર્યાય અંશની દ્રષ્ટિ છોડીને, અનાદિની પર્યાય બુદ્ધિ છોડીને, અંશની દ્રષ્ટિ છોડીને દ્રવ્ય દ્રષ્ટિ કરી એ બીજા દ્રવ્યને પણ એ જ રીતે જોવે છે, બીજા દ્રવ્યને પણ પોતાના દ્રવ્યની દ્રષ્ટિ અનુસાર જ જોવે છે, દ્રવ્ય સ્વભાવ જ એને મુખ્ય થાય છે, એટલે કે અન્ય પદાર્થોને પણ તેની પર્યાયથી જોતા નથી, તેને પણ દ્રવ્યથી જ વસ્તુપણે જ અખંડ દેખે છે. આ જ્ઞાનની અંદર દ્રષ્ટિ અનુસાર પરિણામની અંદર આ મોટો ફેરફાર થઈ જાય છે દ્રવ્ય દ્રષ્ટિને લીધે. જોકે પહેલા પણ એ પ્રકારે જ જ્ઞાન પ્રવર્તતું હતું, જેની દ્રષ્ટિ પર્યાયની દ્રષ્ટિ હતી તો બધી પર્યાયોને જ મુખ્ય કરતો હતો, ઉદગળની પર્યાયોને મુખ્ય કરીને રાગ દ્વેષ કરતો હતો, બીજા જીવોની પર્યાયોને મુખ્ય કરીને રાગ દ્વેષ કરતો હતો, અને પોતાની પર્યાયમાં પણ પર્યાયની મુખ્યતામાં જે રાગ દ્વેષમાં પરિણમતો હતો, મોહમાં પરિણમતો હતો. દ્રષ્ટિ અનુસાર જ્ઞાન એ આ રીતે છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એના ઉપરથી કહેવત પડે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. 209 નંબર એ રીતે છે. પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાય માત્રમાં આખા આત્માનો અધ્યાસ થવો એને પર્યાય દ્રષ્ટિ કહે છે. પર્યાય દ્રષ્ટિ ને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ એમ છે. અથવા પર્યાય મુંડાહા પરસમયા પ્રવચન સારનું સૂત્ર છે. પ્રવચન સારનો જ્ઞેયધિકાર શરૂ કરતા જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન પૂરું કરી અને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન શરૂ કરે છે ત્યારે પહેલી જ ગાથામાં આ વાત નાખે છે. પજ્જાય મુંડા પરસમયા, પર્યાયમાં જે મૂંઢ છે એટલે પર્યાય એક સમયનો અંશ હોવા છતાં એમાં આખો આત્મા અનુભવ કરે છે. એમ કે એક રાગની પર્યાય તો હું રાગી, વિભાવની પર્યાયમાં હું વિભાવ વાળો, અને જેમ કે મનુષ્ય થયો સ્થૂળ લઈએ તો હું માણસ. તો પર્યાય જેવો ને પર્યાય જેટલો જ પોતાનો અનુભવ કરો તે પર્યાય દ્રષ્ટિ છે, તે મૂળ દ્રષ્ટિ છે, તે અજ્ઞાન દ્રષ્ટિ છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. મૂળ વસ્તુ જેવી છે એવી જોવી, એવો જ અનુભવ થવો હોવો રહેવો એ દ્રવદ્રષ્ટિ છે. દ્રવદ્રષ્ટિ એમ થાય છે, એ દ્રવદ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ કહે છે. એ રીતે છે એમાં બધાને પુંકળ જોવે છે. એ આનંદભંગીના પદમાં એવી એક વાત આવી છે, વસ્તુ ગતે વસ્તુ વિચારે તેવી લાજગ જોવે. આમાં છે બનતા સુધી યશો વિજય એનું છે. વસ્તુ ગતે વસ્તુ વિચારે તે વિરલા જગ જોવે રે, ભ્રમી નિકાલે છટકાવે તે ભ્રંગી જગ જોવે રે. ભ્રંગી એટલે ભમરી, ભમરી એને છટકો ભરે છે એમાંથી થાય છે ભમરી. એમ દ્રવ દ્રષ્ટિએ શ્રદ્ધા દ્રવને છટકો મારે છે, આ હું આવો હું સિદ્ધ થઈ જાય છે. પર્યાયમાં સંસારી છે, જેવું દ્રવ છે આ હું એમ અંદરમાં ડંખ મારે છે, એમ ભમરી ડંખ મારે છે ને, એવું વેદન લઈ લે છે. ડંખ ડંખમાં વેદન આવે છે, એમ શ્રદ્ધાનો ડંખ મારે છે, વારંવાર શ્રદ્ધાનો ફૂટ મારે છે. સાધક અવસ્થામાં હું આવો હું આવો હું આવો જેવું સિદ્ધ પદ છે, અવસ્થામાં સિદ્ધ પદ થઈ જાય. એ રીતે કહ્યું છે, અમે બધાને સિદ્ધપણે દેખીએ છીએ, અમે તો બધાને ચૈતન્ય જ દેખી રહ્યા છીએ. સર્વ જીવોને પરિપૂર્ણ ચૈતન્ય સ્વરૂપે અમે દેખી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ. અહીંયા દેખવું એટલે જાણવું લેવું, કોઈને અમે રાગ દ્વેષ વાળા દેખતા જ નથી. એની અવસ્થામાં રાગ દ્વેષ છે પણ એ રાગ દ્વેષ વાળો છે એમ નથી જોતા. એ ક્ષણિક વિભાવ છે, પોતાને ભૂલો છે તેથી વિભાવ સ્વરૂપે જ પોતાને આખે આખો માની રહ્યો છે, શ્રદ્ધી રહ્યો છે, એમ માનીને વર્તી રહ્યો છે, વર્તન કરી રહ્યો છે કે હું તો પૂરો સંસારી છું, સિદ્ધપદ સ્વરૂપે છું. એવું એને ક્યાંય જરા પણ રહેતું નથી, પૂરેપૂરું હું આખે આખો સંસારી છું એમ એક અવસ્થા માત્રમાં આખા દ્રવ્યનું અવધારણ કરે છે. એ અવસ્થા માત્રપણામાં પૂરેપૂરું અવધારણું એ ભૂલ છે, બહુ મોટી ભૂલ છે મિથ્યાત્વની, અને એને અનંત ભવનું બીજ છે, ભવભ્રમણનું એ બીજ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની 14મી ગાથામાં એ વાત લીધી છે કે મૂળ દ્રવ્ય રાગથી અસમાહિત છે, એટલે એમાં રાગનો સમાવેશ નથી, અવકાશ નથી. અસમાહિતો અપી બાલિશાનામ, એટલે બાળક જેવા બાલિશ જીવો અજ્ઞાનપણે એને રાગથી સમાહિત માને છે. સખલું ભવ બીજમ, તે ખરેખર ભવ બીજ છે. 14મી ગાથા છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની. કેટલો હળવો થઈ જાય, બધા જીવો એક સરખા ચૈતન્યમય છે, હળવો ફૂલ થઈ જાય. નહીતર આ આવો ને આ આવો એની એનો બોજો પણ થોડો નથી જીવને. શું પછી ઉદયમાં તો ઘણા જીવો સંપર્કમાં આવે છે, કુટુંબ પરિવારના સમાજના મંડળના અનેક જીવો સંપર્કમાં આવે છે. બધાની ઉપાધિ લઈ લે, ભાઈ તો આવો, બેન તો આવી, મા તો આવા, બા તો આવા, ફલાણું આવું, પિતા આવા, દીકરો આવો, દીકરી આવી, પત્ની આવી, પતિ આવો, જેને જે પ્રકારે સંબંધ છે એમ જેટલાની સાથે સંબંધ હોય, નોકરી કરતો હોય તો સાહેબ આવો ને પટ્ટાવાળો આવો ને, વેપાર કરતો હોય તો ફલાણો બજારમાં આવો, કાં ભાગીદાર આવો, કાં ફલાણો આવો, એ તમારે એની લક્ષિંદરનો કાંઈ પાર નથી. કર્મના ઉદય સાથે જેટલા સાથે ઉદયને અનુસાર સંપર્ક થાય, આ આવો ને તે તેવો, કેટલી ઉપાધિ આવે એકવાર હિસાબ મૂકીને દેખાડે તો એને સમજણ પડે એવું છે. હું કાઢે કે આ એક ખાતામાં રકમ ખતવી જાવ, ખાતું કેટલું ભારે થાય છે સમજાય. સમ્યક દ્રષ્ટિ થયો હળવો ફૂલ જેવો છે. ગડબડ જે સંસાર અવસ્થામાં પોતાના નીલ સ્વરૂપને ભૂલીને જીવોને રાગ દ્વેષને ભૂલી ગડબડ કેવી થાય છે એ તો એને પોતાના સ્વાનુભવથી ખ્યાલમાં આવી ગયું છે. પણ મૂળમાં બધા એવા નથી, કાંઈ મૂળમાં બધા એવા નથી. હળવો ફૂલ છે, કાંઈ નહીં, બધા પરમાત્મા છે. એટલે તો કરુણાએ કરુણાથી ઉપદેશ આપે છે આચાર્ય જ્ઞાની કે હે ભગવાન આત્માઓ, તમારો પરમાત્મા તમારા ઉપર કૃપાવંત જ છે, બીજાની કૃપાની તમારે જરૂર નથી. અને એ કૃપા કરે એટલે તમારી અવસ્થામાં સુખ શાંતિ, સુખ આનંદ, શાંતિ સંભાવ, નિર્દોષતા એવું બધું પ્રગટ થાય અને આનંદ રહે. એવી કૃપા વરસાવવા તમારો કારણ પરમાત્મા કારણપણે હંમેશા તૈયાર જ છે. તમે એની કૃપાને પાત્ર જ છો, અથવા તમે તમારું જે સ્વરૂપ છે એ જરાક તમે પાછો વાળીને અંદર જોઈ લ્યો ને કે તમે કેવા છો. આમ જે જુઓ છો એના બદલે આમ થઈને જરાક જુઓ તો તમારો પરિપૂર્ણ પરમ સ્વરૂપના તમને દર્શન થશે, શ્રદ્ધા થશે, આખું ભવન તમારું ફરી જશે. અભ્યાસ તો માગે છે. કેવો અભ્યાસ? પ્રયત્ન નો અભ્યાસ, પુરુષાર્થ નો અભ્યાસ માગે છે. પર્યાય પુરુષાર્થ જોઈએ એમ કહ્યું કે નહીં સાતમા બોલમાં? પુરુષાર્થ નો વારંવાર નો અભ્યાસ માંગે છે. આ વિશે અનાદિની ઊંધી ટેવ પડી છે અને શ્રદ્ધા તો કરી નથી પણ નિર્ણય પણ કર્યો નથી કે મારું સુખ ક્યાં, મારામાં કે બહારમાં, અને મારું સ્વરૂપ કેવું એનો નિર્ણય પણ કર્યો નથી. બધા ઉદયમાં દુઃખ લાગે છે કે ક્યાંક મીઠું પણ લાગે છે? આત્મ વિચાર કરવાનો. ઉદયમાં બધે દુઃખ લાગે છે કે ક્યાંક મીઠું પણ લાગે છે? બસ આ મીઠાશ છે, ઝેર છે. જ્યાં કોઈ પણ ઉદયના પ્રસંગમાં ઠીક લાગે છે, અધિકાય આવે છે, મીઠાશ લાગે છે, ત્યારે જીવ ઝેર ખાય છે. એટલે પોતાનો જે અમૃત આનંદ અમૃત સ્વભાવ છે એનાથી એને નહીં પ્રાપ્ત અપ્રાપ્ત થાય એવી સ્થિતિને એ વધારે મજબૂત કરે છે. મીઠાશનો રસ લઈને એ સ્થિતિને એ મજબૂત કરે છે. આ ગડબડ છે. બીજું નિર્ણય અનુસાર પરિણામ થવાના, નિશ્ચય અનુસાર પરિણામ થવાના. જ્યાં સુધી પર પદાર્થમાં સુખનો નિશ્ચય છે, ઉદયમાં અનુકૂળતામાં ઈચ્છિત પદાર્થોના સંયોગમાં અનિષ્ટ વિયોગમાં એને સુખ થયા વિના, સુખ લાગ્યા વિના, ઠીક લાગ્યા વિના રહેશે જ નહીં. કેમ કે એક નિશ્ચય કરી નાખ્યો છે. નિશ્ચય અનુસાર પરિણામ થવાના. નિશ્ચય બદલાય નહીં, નિર્ણય બદલાય નહીં. સુખનો સાગર, આનંદનો સાગર મારો આત્મા છે પ્રભુ, એ જ્યાં સુધી નિશ્ચયમાં આવે નહીં ત્યાં સુધી પરિણામની દિશા અને પુરુષાર્થની દિશા બદલાતી નથી. પુરુષાર્થ તો ઊંધો ચાલે છે પણ પુરુષાર્થની દિશા આવવા જેવી થતી નથી. વિશ્વાસ પોતાના ઉપર વિશ્વાસ નથી એટલે એ સ્વરૂપના કહેનારા ઉપર પણ એને વિશ્વાસ નથી. વિશ્વાસ છે એને અનુકૂળતામાં સુખ લાગે છે, પ્રતિકૂળતામાં દુઃખ અને અનુકૂળતામાં સુખ, એમાં વિશ્વાસ છે. હે
ક્યારે
એ તો વિચાર જ્ઞાન થી થોડુંક પેલા નક્કી કરવું પડે અને પછી અનુભવ જ્ઞાન થી નક્કી કરવું પડે છે. વિચાર જ્ઞાન થી પોતાના સ્વરૂપના નિર્ણય સુધી પહોંચવું પડે છે અને અનુભવ જ્ઞાન માં વિકલ્પ માત્ર નો, રાગ માત્ર નો, આકુળતા પણે અને દુઃખ પણે અનુભવ થાય છે. એ દુઃખ ન લાગે તો અહીંયાથી હટવાનો કોઈ અવસર નથી, ખસવાનો કોઈ અવસર નથી. વિકલ્પ થી ખસીને જીવ નિર્વિકલ્પ ક્યારે થાય કે જ્યારે એને વિકલ્પમાં દુઃખ લાગવા માંડે ત્યારે. ત્યારે પણ એને કેટલો અભ્યાસ કરે પ્રયત્ન નો, ત્યારે વારંવાર ત્યાર પછી પ્રયત્ન થાય ત્યારે. બોજો પણ એ તો ક્યારે, કે પ્રતિકૂળતાઓ થાય ત્યારે, કે મીઠા લાગે એ વિકલ્પ નો બોજો લાગે છે. આમાં જીભ ક્યાં ભૂલ કરે છે. કેટલાક વિકલ્પ નો બોજો લાગે છે પણ કેટલીક જગ્યાએ એને વિકલ્પ મીઠા લાગે છે ત્યાં એને બોજો નથી લાગતો. એ ભૂલ છે. એ તો એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પમાં જ્યારે બોજો લાગવા માંડે, આત્માનો વિકલ્પ ઉઠે ને બોજો લાગે, ત્યારે સમજવું કે હવે વિકલ્પમાં બોજો લાગે છે. પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય એ તો બધા સ્થૂળ વિકલ્પ છે. સંસારની અનુકૂળતાના વિકલ્પ એ તો એથી પણ સ્થૂળ છે. પણ આત્માનો વિચાર કરે એ પણ સ્થૂળ વિચાર તો બોજો છે. પણ સૂક્ષ્મ વિકલ્પ ઉઠે એ પણ બોજો લાગે, ત્યારે જીવ ત્યાંથી ખસે છે. કેટલું આઘું છે માપી લેવું. આ એનું માપ છે કે કેટલું દૂર છે ભાવથી. કહેતા ને ભાઈ, સુખી થવું હોય, જેને સુખી થવું હોય એના માટે આ વાત છે. આમ કહેતા પ્રવચનમાં ઘણી વાર, ભાઈ જેને સુખી થવું હોય એના માટે વાત છે. એટલે ઉપાધિ માત્ર દુઃખ છે. જ્ઞાન સ્વભાવથી નિરુપાધિક છે પણ અન્ય જ્ઞેયનું પ્રતિબિંબ પડતા સ્વચ્છતાને લીધે સીધી જ ઉપાધિ ધારણ કરી લે છે. પોતાને ચૂકે છે અને જેનું પ્રતિબિંબ પડે છે જ્ઞેયનિષ્ઠતા હોવાને લીધે સીધી ઉપાધિ ગ્રહણ કરે છે. સ્વભાવે પોતે નિરુપાધિક છે પણ એવું પોતાનું પોતાને ગ્રહણ નથી. વેદનથી અને વ્યાપકતાથી પોતાનું ગ્રહણ કરે તો આખું દ્રવ સ્વભાવ ગ્રહણમાં આખું દ્રવ ગ્રહણ થાય એવું છે. કેમ કે વસ્તુને વસ્તુની અવસ્થા અભિન્ન છે, અભેદ છે. એટલે માત્ર અવસ્થાનું ગ્રહણ ત્યાં નથી થતું, વસ્તુનું ગ્રહણ થઈ જાય છે. એટલી એટલી બીજી પકડ છે જોરદાર. શું તો બેડો પાર છે. એક બીજી પકડ, પકડ તો એક જ થાય એવું છે. વિપરીત અવિપરીત બે પકડ તો એક સાથે થાય નહીં. શું વાંદરાએ ચણા ખાવા માટે ઘડામાં હાથ નાખ્યો, ચણા પકડા, ચણા ખાવ, હાથ બહાર કાઢવા જાય તો નીકળે નહીં. એને એમ છે, હું ચણા લેવા ગયો ને ઘડાએ મને પકડ્યો, મને ચાલી લીધો. હવે મને કેમ કે તો કૂદકા મારવા વાળો પ્રાણી છે, આને ઘડાએ મને પકડ્યો તો હું કૂદકા કેવી રીતે મારીશ, મારું બધું બંધ થઈ જશે. એ ઘડાએ મને પકડ્યો, ઘડાએ મને પકડ્યો, ઘડાએ મને પકડ્યો. આ દશા થઈ હતી ગઈ બ્રહ્મા એની. પણ એને ખબર નથી કે આ મુઠ્ઠી છે, એ મોટી થઈ ગઈ એટલે હાથ નીકળતો નથી ઘડામાંથી. હું તો છોડે તો હાથ નીકળે. ગુરુદેવની વાત સાચી, પકડવા જેવી છે. આ વિચાર જ્ઞાન આટલું કામ કરે છે મિથ્યાત અવસ્થામાં. જો મિથ્યાત અવસ્થામાં આટલું તો કામ કરે છે કે આ ગુરુની વાત સાચી, આ શાસ્ત્રની વાત સાચી, આ દેવની વાત સાચી, આ જ્ઞાનીની વાત સાચી, પણ પકડ છોડે નહીં. એટલે એ જ્ઞાનની સાથે પ્રતીતિ નથી, એને પ્રતીતિનો સાથ નથી. તો પ્રતીતિનો સાથ નથી મળતો, એ જ્ઞાન બેકાર જાય છે, નિષ્ફળ જાય છે, એ પોતાના હિતનું કાર્ય સાધક નીવડતું નથી, નકામું જાય છે. અનંત વાર એ રીતે કર્યું છે કે અંગ પૂર્વ ભણીને પણ કે આ જ સાચું, દ્રવલિંગી મુનિ છે તો અન્ય મતને તો માને નહીં, ક્યાં એમ સમજીને અંગ પૂર્વ નું અધ્યયન કર્યું છે, પ્રતીતિ નથી એને. પ્રતીતિ વિનાનું જ્ઞાન અથવા પ્રતીતિ નથી એનું કારણ સ્વલક્ષ નથી, એને પોતામાં મેળવતો નથી, એને પોતામાં મેળવતો નથી. હવે આ વાત તો બહુ સીધી સાદી છે કે રાગમાં દુઃખ છે, વિકલ્પમાં દુઃખ છે, રાગમાં દુઃખ છે, અને દુઃખ એ અનુભવનો વિષય છે, એ કઈ વિચાર કરીને સમજવાનો વિષય નથી. ગળપણ છે એનો વિચાર કરીને નક્કી કરે કે સ્વાદ લઈને નક્કી કરે, કડવો પદાર્થ હોય એને સ્વાદથી નક્કી કરે કે વિચારથી કડવા પણ એનું નક્કી કરે, કે સુદર્શન કડવું કેટલું, જલેબી ગળી કેટલી, એ સ્વાદનો વિષય છે. દુઃખ પણ સ્વાદનો, સુખ પણ સ્વાદનો વિષય છે. ભલે તને આત્માના સુખના સ્વાદની ખબર નથી, પણ વિકલ્પમાં દુઃખ કે છે ને વિકલ્પ તને ચાલે છે તો એના તો અનુભવમાં ને તપાસમાં જા, એને તપાસમાં તો જા, ક્યાં અનુભવ થાય છે એમાં આ કઈ જાતની ભૂલ. હું આવો વિચિક્ષણ બુદ્ધિ વાળો કહેવાઉં છું ને મારી જ પર્યાયમાં છેતરાઉં છું, આખી દુનિયામાં ક્યાંય હું ન છેતરાવું એવું તો એને ઘમંડ હોય, તો કોઈ મને ન છેતરી હતી. છેતરી જાય ક્યાંય દુકાને બેઠા હોય ને તો પછી દુકાન બંધ કરવાના વારા આવે જો છેતરી જાય તો. એમાં તો બરાબર જાગ્રત છે કે નહીં, ક્યાંય કોઈ મને છેતર, પણ આ તારી પર્યાયમાં પર્યાય પર્યાય છેતરાય છે દુઃખ, અને તને દુઃખ લાગતું નથી. આજ મોટી છેતરામણ છે, આથી કઈ મોટી છેતરામણ જોઈએ, ને એક એક સમયની પ્રતિ સમય તારી છેતરામણ છે. ધર્મ શરણરૂપ છે, પણ એ તો નિરાકુલ ધર્મ તો શરણરૂપ છે, પણ જો ધર્મ શરણરૂપ છે તો અધર્મ છે એનું શરણ તો છોડવું રહ્યું કે નહીં? દૂધ ઉઘાડું રહી ગયું હોય રસોડામાં અને ઘેટ ગોરણા આટા મારતા હોય તો શંકાથી એ ન પીએ, જ્યારનું પાર્ખું કરે નાખી દો, ભાઈ ઘી હોય તો નાખી દો, એટલું જેટલું હોય તો ભાઈ નાખી દો, કેમ કે ઘેટ ગોરણા અહીંયા જ ફરતી હતી, જોઈ ગયા હોય તો એને જરા પણ એમાં નિશંક થઈને એનું મહત્વ નથી રાખતા. અને રાગ રસ નું ઝેર મીઠાશ નું ઝેર છે, એ ઝેર દેખાણું નથી, એની મીઠાશ લીધા કરે, રાગ ની મીઠાશ લે છે કે નહીં, એમાં ઝેર છે દેખાતું નથી. જાડી બુદ્ધિ છે એટલી, સ્થૂળ બુદ્ધિ છે એટલી. આમ કોઈ એમ કે સ્થૂળ બુદ્ધિ વાળો છો તો એને તકલીફ થાય, પણ છે એ સીધી સાદી વાત છે, એ જ્ઞાન છે, એ ઘણું સ્થૂળ છે, તપાસતું નથી, પોતાના ભાવની તપાસ કરતું જ નથી, અવલોકન કરતું નથી, જોતું નથી પોતાને, તો ગડબડ થાય છે બધી. પોતાના ચાલતા ભાવોની તો તપાસ રાખે નહીં, એનું અવલોકન કરે નહીં, એનું સંશોધન કાંઈ કરે નહીં, અને દુનિયાભરનું દાપણ કરે, શાસ્ત્રોના શાસ્ત્રો વાંચીને એમાંથી આ આમ કે છે, અહીંયા આ અપેક્ષા છે, અહીંયા આ વિવિક્ષા છે, આ ફલાણું આમ છે, અહીંયા આમ છે, આ ગાથાનો અર્થ આમ છે, આનું આમ થાય, આનું આમ થાય, કાંઈ કામમાં આવે એવું નથી. ન તો દુનિયાનું દાપણ કામમાં આવે એવું છે, કે ન તો શાસ્ત્રનું અર્થઘટન કામમાં આવે એવું છે. પોતાને સ્વલક્ષે પોતાને જુએ ત્યારે એ શાસ્ત્રમાં કહેલા ભાવોનો ઉપયોગ થાય છે. ઉપયોગ વગર વસ્તુ શું કામની? ખબર પડી ખબર નહીં પૂર્વના અમારા સંસ્કાર હશે એટલે આમ થઈ ગયું ને કે એ સંપ્રદાય છોડીને અને આપની પાસે આવી ગયા. એવો કોઈ નિયમ નથી, એવો કોઈ નિયમ નથી કે પૂર્વના સંસ્કાર તો કે પછી સંસ્કાર શું સમજવું? તો એમાં ગુરુદેવે આ સમુદ્ધિની આત્મ સિદ્ધિની ગાથાનો આધાર આપ્યો હતો રાત્રિ ચર્ચામાં. સંસ્કાર પડી ગયા, હવે તો તારા આનંદ હોય છે એમ શંકા ન કરતો એમ ત્યાં કહ્યું છે. જે ઘણા પરિશ્રમે જે અભ્યાસ થાય તત્વનો, એ નિજ તત્વનો અભ્યાસ તને સજે સજે અવરોધપણે પકડાય છે. નહીં તો શું થાય છે, ઊંધા સંસ્કાર ને ઊંધા લાકડા ને લઈને જીવને અનેક જગ્યાએ વિરોધ આવે, જ્ઞાનીની વાત બેસે નહીં, સત્પુરુષની વાત બેસે નહીં, એવા અનેક પ્રકાર અસમાધાનના ઉભા થાય, ત્યારે સીધે સીધું બધું સરળતાથી બેસવા લાગી જાય. અને ઘણા અભ્યાસો જે તત્વોનો અભ્યાસ, અધ્યાત્મ તત્વોનો અભ્યાસ થાય, અલ્પ કાળમાં અલ્પ પ્રયાસે, અલ્પ અભ્યાસે, અલ્પ પરિશ્રમે થાય છે, તો એને સંસ્કાર પડી ગયા હોય છે, એનું કારણ હોય છે. એટલે એને કારણે એને હવે ભવની શંકા કરવાની જરૂર નથી, મારે અનંત ભવ હશે તો આ શંકા કરવાની એને જરૂર નથી. એવું સંસ્કારનું એક લક્ષણ છે. એટલે જે અંતરમાં તપાસ કરતા હોય, અવલોકન કરતા હોય, એને ખ્યાલ આવી જાય કે આ કેમ આમ થઈ ગયું. બીજા તો બહુ મહેનત કરે છે ત્યારે માંડ માંડ પકડે છે, અહીં તો સીધે સીધી જ બેસે છે. નાની આમ કહે છે, અંદરમાં સીધું એમ લાગે બરાબર છે, આમ એનો આત્મા અંદરથી કબૂલ કરવા માંડે છે, હકાર આવવા માંડે છે, બધી બધી વાતમાં 100-100%. નીતરીમાં શું થાય છે, હા પાડવા વાળામાં એક વર્ગ એવો છે, અથવા બહુ ભાગ મોટો વર્ગ એવો છે કે બધી વાતની હા નથી પાડતો, કેટલીક વાત સ્વીકારે છે, કેટલીક વાતનો એને સ્વીકાર થતો નથી, અંતરથી પારી જાય છે માથે. એવું એને મારીએ મારી એટલે એવું એને કઈ કૃત્રિમ પણ નક્કી નથી કર્યું, હવે હવે વાત માની લેવી, આપણે કઈ શંકા કરવાની, એને રિસર્ચ સમજાય છે ને શંકા થતી નથી સમજણ પૂર્વક, એવું એના જ્ઞાનમાં સીધું સીધું સરળતાથી સંસ્કારને વશ બેસે છે. જયારે પૂર્વ સંસ્કાર પૂર્વગ્રહને કારણે મિથ્યા આગ્રહ, પૂર્વનો મિથ્યા આગ્રહને લીધે કેટલીક વાત બેસે, કેટલીક વાત ન બેસે, આ બરાબર નથી લાગતું, અહીંયા બરાબર નથી લાગતું, આટલી વાત નથી બેસતી, ક્યાંક ને ક્યાંક નથી આ કરે, આ ગડબડ છે. હા, એ મહિમામાં ગુરુ છે, યથાર્થ ભૂમિકા છે, નીચે છેલ્લો શબ્દ છે, યથાર્થ ભૂમિકામાં આવવું હોય જે મુક્ષુ જીવની સંયોગ દર્શન પહેલા સંયોગ દર્શનની યોગ્ય એવી યથાર્થ ભૂમિકા છે, એને સ્વભાવનો આવો મહિમા આવે, એવો સ્વભાવ એને રૂચે. સ્વભાવ સંભળાવનાર આવે એટલે એ સ્વભાવ, એટલે એનો રૂચિનો વિષય, એની રૂચિ પુષ્ટ થયા કરે. ભૂખ્યા માણસને કોઈ નિષ્ઠાન જમાડે નથી કહેતા, એ તો તૃપ્ત થઈ ગયો, એની આંતરડી થઈ ગઈ એમ નથી કહેતા. જાણે કે 6 મહિનાનો ભૂખ્યો હોય ને 32 કોઠે દીવા થયા હોય એવું એને આમ પોષણ મળ્યું શરીરને, એને આત્માના પ્રદેશે પ્રદેશે એને એને પોષણ મળતું હોય સ્વભાવનું, એવો સ્વભાવનો મહિમા આવે ત્યારે એ લક્ષણ એની પાત્રતાનું યથાર્થ ભૂમિકાનું છે એ મેળવી લેવું. ન આવતો હોય તો દૂર છે કેટલો, એ પણ એને મેળવી લેવું. બધી વાતો એ ગંભીર વાતો કરી છે. સીધું ઉતરી જાય, સીધું ઉતરી જ જાય તો એ પણ સંસ્કારને સૂચવે છે, અથવા મીઠા આગ્રહ એવા છૂટી ગયા છે કે જેને લઈને એને ક્યાંય નડતર થતું નથી. નહીતર ત્યાં સુધી જીવનો ઊંધો સૂક્ષ્મ તર્ક પહોંચી જાય કે અહીંયા પણ જ્ઞાનીની ભૂલ થઈ ગઈ, આ જગ્યાએ પણ એક વાર ભૂલી ગયા હતા, એક વાર અહીંયા ભૂલ થઈ ગઈ હતી, પછી ફેરવવું પડ્યું, આમ કરવું પડ્યું, આમ કરવું, આમ આમ પહેલા આમ કીધું તો પછી આમ ફેરવ્યું, ગડબડ બહુ લાંબી ગડબડ છે.
એક
છતાં એ બુદ્ધિ વાળા તો કઈક ને કઈક તર્ક વિતર્ક કરી શકે છે. એ તો છે. બહુ દ્રઢ દ્રષ્ટિનો વિષય છે. ગજબનું કામ થાય છે એક, કે આખું પણ ભવન ફરી જાય છે. તો મુખ્ય પણ એમાં એક પડખું આ બોલમાં લે છે જ્ઞાનનું, કે સ્વ અને પર બધા જ દ્રવ્યોની મુખ્યતા થઈ જાય છે, પર્યાયો ગૌણ થાય છે. તેથી રાગદ્વેષ વાળા જીવોના પણ રાગદ્વેષ એમને દેખાતા નથી. રાગદ્વેષમાં બે પ્રકાર લેવા. એક સામાન્ય રીતે જગતના બધા સંસારી જીવો રાગદ્વેષ વાળા છે એવી સ્પષ્ટ સમજણ બધાને છે, કે જગતના બધા જીવો રાગદ્વેષ વાળા છે, જેટલા સંસારી જીવો છે. પણ એની બહુ તકલીફ નથી. તકલીફ કોની છે? જે પોતા પ્રત્યે રાગદ્વેષ કરે એની તકલીફ છે. મારો દ્વેષ કરે તો પછી મને પોસાતી વાત નથી. મારો રાગ કરે, મારો અનુરાગ કરે, બહુ સારું, બહુ સારું, બહુ સારું. આ જે રાગદ્વેષ વાળા છે એને જ્ઞાની એવી રીતે જોતા નથી. અલૌકિક દ્રષ્ટિ શું કામ કરે છે? અમે કોઈને રાગદ્વેષ વાળા દેખતા નથી, એટલે અમારા પ્રત્યે જે રાગદ્વેષ કરે છે એને પણ અમે રાગદ્વેષ વાળા દેખતા નથી. બીજાને દેખવાનો પ્રશ્ન નથી રહેતો પછી. આ બહુ મોટી વાત છે. ચારિત્રની અસ્થિરતા અહીંયા ગૌણ છે. ચારિત્રના રાગદ્વેષ થાય છે ગૌણ છે, પણ જે મુખ્યતા છે દ્રવ્ય સ્વભાવની એને લઈને એની જે જ્ઞાનમાં મુખ્યતા રહે છે એમાં જે એના રાગદ્વેષ પ્રત્યેનું વલણ બધું ગૌણ થઈ જાય છે. કોઈને રાગદ્વેષ વાળા જોતા નથી. એના પ્રત્યે અનુરાગ કરે એ તો એ પોતે એના પ્રત્યે પ્રીત નથી કરતો. ભલે બીજા જીવો એને અનુસરે એ અંતરંગથી નિષ્પ્રહ રહે છે. આ વિશિષ્ટતા છે. અંતરંગથી નિષ્પ્રહ રહે છે. જો એને સ્પૃહા થઈ કે ગયો એ જ્ઞાન દશા રહી શકે નહીં. એનો નિયમ આ છે. હા, બહુ મોટો આધાર છે. એટલી મોટી ચીજ હાથમાં આવી છે કે જેમ જેને રત્નનો સમુદ્ર મળે તો લોઢાના કટકા કાઠ ખાધેલા કેટલાક વીણી. મારા ગોડાઉનમાં રત્નો રાખવાની જગ્યા નથી તો લોઢાને ક્યાં શું કરવું? હોનાને અડે નહીં તો. લોઢાને તો અડે જ છે એનો. પણ એટલી મોટી ચીજ હાથમાં છે દ્રવ્ય દ્રષ્ટિને લીધે, કબજો છે, કબજો કરી લીધો છે દ્રષ્ટિએ અનંત ગુણ રત્નોના પિંડ ઉપર. બીજું બધું ગૌણ છે. બહુ મોટી ચીજ હાથમાં આવી ગઈ છે દ્રવ્ય દ્રષ્ટિમાં. બહુ મોટી ચીજ હાથમાં છે. એટલે તો કોઈ વાર જ્ઞાની મસ્તીમાં બોલે છે તો કોઈને એમ થાય કે આ પાગલ થઈ ગયા. તમે સમજીએ શું કીધું? હે જગતના જીવો, જગતના ભૂલથી ભટકતા જીવો, આ વર્તમાન મહાવીરને ભૂલીને ભૂતકાળના મહાવીરને શોધવા ક્યાં ભટકો છો? તમે આ કાળના બીજા શ્રીરામ છીએ અથવા તો અમે 25માં તીર્થંકર છીએ? શિક્ષક મારે છે કેમ કે નિયમ બંધન બાઉન્ડ્રી તો 24 તીર્થંકરની છે. આ તો ઓવર બાઉન્ડ છે. શું 24 તીર્થંકરની 12માં 25માં તીર્થંકર તો ત્રણ કાળમાં બનતા નથી ભરત ક્ષેત્રની અંદર. તો કે અમે અત્યારે આ 25માં છીએ. કેમ કે ચીજ હાથમાં આવી ગઈ છે. અજ્ઞાનની તો મગજ ફાટી જાય એવી વાત છે. સહન ન કરી શકાય એવી બધી મસ્તીમાંથી નીકળેલી વાતો છે. જ્ઞાની તો પછી આશય કુસુમ છે. 24 તીર્થંકર નો કાળ આ ક્ષેત્રે પૂરો થઈ ગયો, બરાબર છે. હવે તીર્થંકરે કહ્યું એ વાત અમારી પાસે છે, તારે જોતી હોય તો છે કઈ, અને લેવાની જગ્યા છે એમ કે છે. તો તારા માટે અમે 25 માં થઈ ગયા છે ને, બેસાડો તો એના કરતા આ પેલું મારું ભારે છે. એ તો તુલના કરવાની શક્તિ વિગતની છે, કેવી વાતો છે. મગજ નાનું પડેલું છે સાધારણ, આશય શું છે કહેવાનું, એનો ફોર્સ કેટલો છે પાછા એ વાતની અંદર એ સમજવું જોઈએ. એ એટલા માટે લીધું છે કે પોતા પ્રત્યે રાગદ્વેષ કરનારા, રાગી છે એને અનુકૂળ વર્તનારા પોતાને માને છે, ને દ્વેષી છે એને પોતાને એના પ્રતિકૂળ વર્તનારા વિરોધી માને છે. એ ભલે ને પોતા ને ગમે તેમ માનતા હોય, આમે માથાનો વાઢનાર ઉભો હોય તો અહીંયા પણ એને દ્રઢ દ્રષ્ટિએ ચેતન જુએ છે, ભગવાન જુએ છે. એમ કે એટલે કે છે ભલે ને પોતાને ગમે તેમ માનતા હોય, ખબર છે એ આખે આખો પોતાને એમ જ માને છે. પણ જેને ચૈતન્ય આત્મા ઉઘડ્યો, જેને ચૈતન્ય ઉઘડ્યો એટલે જેને આત્મા ઉઘડ્યો, કેવો શબ્દ આવ્યો છે. પણ જેને ચૈતન્ય એટલે આત્મા ઉઘડ્યો છે તેને બધું ચૈતન્ય મળે જ ભાષે છે, બધું એટલે બીજા આત્માઓ. જળ ચૈતન્યમય ભાષે છે એમ અહીંયા નથી કેવું, બધું એટલે જળ ન લેવું, બધાનો અર્થ અહીંયા છે બીજાઓ, બીજા આત્માઓ છે એ બધા આત્માઓ એને ચૈતન્યમય જ ભાષે છે. એટલે પરિપૂર્ણ ચૈતન્ય સ્વરૂપે એને જોવે છે. એની એક સમયની અવસ્થામાં એક અંશમાં થતી ભૂલને ગૌણ કરીને જાણે છે, આખા આત્માને મુખ્ય કરીને જાણે છે, એનું એને જ્ઞાન રહે છે. આ સિવાય એને એના પ્રત્યે રાગદ્વેષ થતા નથી કે કેમ આમ કરે છે, કેમ આમ કરે છે, કેમ આમ કરે છે, એ કાંઈ એને લાગતું નથી. એની ભૂલ એ ભાંગશે ત્યારે એ પણ સમજશે કે હું પરિપૂર્ણ પરમાત્મા છું. નહીં ભૂલ ભાંગે ત્યાં સુધી આ ખટખટાટ લઈને ખખડાટ એની અવસ્થામાંથી આ જ કરવાનો છે રાગદ્વેષનો. અને એમાં એ આખે આખો પકડાયેલો હોવાથી ઘણો દુઃખી થાય છે બિચારો જી, પણ આખો પકડાઈ ગયો છે ત્યાં બીજો કોઈ ઉપાય નથી. બાકી મૂળ સ્વરૂપ તો અખંડ ચૈતન્ય, એનું પણ એમનેમ અસબંધ જ છે, એમાં કાંઈ ફેરફાર નથી. તારી અવસ્થામાં જે જ્ઞાન છે એમાં રહેલું જે જ્ઞાન વેદન છે એ જ ભગવાન આત્મા છે. જ્ઞાનમાં જે જ્ઞાન છે એટલે જ્ઞાનમાં જે સ્વભાવ જ્ઞાન છે, જ્ઞાન સ્વભાવ છે, વ્યક્ત છે, વેદાતો સ્વભાવ છે, સર્વને વેદનમાં આવી રહ્યો છે. કેમ કે એનો ત્યાગ થવો અશક્ય અને અસંભવિત છે. પણ જોવે તો ને, એટલે એમ કહે છે કે તમે અનુભવાતો હોવા છતાં તને દેખાતો નથી, કેમ કે તું એટલો ઉદયને વસી ગયો છો, પણ છતાં એનો તો ત્યાગ થઈ શકે એવું નથી. એટલે તું જો જ્યારે જો ત્યારે, તું જ્યારે જો ત્યારે તારા તને તો તારા તારા વેદન જ્ઞાનનું જ વેદન છે, તને તો તારું જ્ઞાન જ વેદાઈ રહ્યું છે. અને જ્યારે તને તપાસતા અંદર અવલોકતા ઉપયોગમાં એ પકડાશે તારું જ્ઞાન વેદન, ત્યારે આખો આત્મા પકડાઈ જશે. એ જ્ઞાનાનુભૂતિ એ જ આત્માનુભૂતિ છે, એ વાત સમજાવી છે સત્તર અઢારમાં. એટલા માટે એ વાત કરી. પાત્રમાં લીધું છે, ત્યાં નિર્ણયનો વિષય લીધો છે પાત્ર ગાથામાં. અહીંયા ઉદયને વેદ તો અભ્યાસે કરીને ઉદયને વેદતા એવા કોઈ પણ જીવને સીધે સીધી વાત એમ કહી છે કે આ બાળ ગોપાળને એટલે તને પણ ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એને પરિદ્રષ્ટિએ તો ઉપલબ્ધ દ્રષ્ટિએ તો એનો હકાર આવવો મુશ્કેલ પડે એમ છે. નાના આત્માનો અનુભવ થયો હોય તો આત્મામાં તો આનંદ છે, આનંદનો અનુભવ આવવો જોઈએ. ને આનંદનો અનુભવ તો આવતો નથી. શાસ્ત્રથી જે સમજો છે કે જ્યારે સ્વાનુભવ થાય ત્યારે અતિમય આનંદનો અનુભવ થાય. જો આત્માનો અનુભવ થતો હોય તો આનંદનો અનુભવ થયા કરે, પણ આનંદનો અનુભવ તો આવતો નથી. એટલે આ વાત બેસતી નથી એમ એને લાગે. પણ અહીંયા એ વાત એ નથી કેવી. અહીંયા તો એમ કેવું છે કે અંદર તપાસ તને અનુભવ શેનો છે એટલો તો તપાસ. પર પદાર્થનો પર વિષયનો તો તને અનુભવ થઈ શકતો નથી, પણ તારા રાગનો પણ તને અનુભવ થવાને બદલે ખરેખર જ્ઞાનનો અનુભવ થઈ રહ્યો છે. રાગ તો જ્ઞેય રૂપે છે જ્ઞાનમાં, પણ જેવો રાગ છે એવો જ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતો હોવાથી તને એમ લાગે છે કે જ્ઞાનમાં રાગ થાય છે એટલે મારામાં રાગ થાય છે એવો તને અભ્યાસ થાય છે. પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી સૂક્ષ્મ ઉપયોગથી જ્ઞાન અને રાગ વચ્ચેની ભિન્નતાને જો તો જ્ઞાનમાં રાગ ત્રણ કાળમાં નથી. જ્ઞાનમાં રાગ ત્રણ કાળમાં આવ્યો નથી. અને વેદન અપેક્ષા હોય તો જ્ઞાનમાં એકલા જ્ઞાનનું જ વેદન છે, બીજાનું વેદન આવવું એવો કોઈ અવકાશ નથી. તો એ તપાસવા માટે એ ગાથા લીધી છે કે જરા ઊંડો ઉતરીને તપાસ, ઊંડો ઉતરીને તપાસ. ન અત્યારે તને જણાતું હોય તો એની તપાસ ચાલુ રાખ. જેમ ખબર પડી કે આ ચીજ મારા હાથમાંથી અહીંયા જ પડી છે, આ મોતી આ હીરો અહીંયા જ પડી ગયો છે, કામ બાર ગોતવા જાય કે ખોવાનું હોય ત્યાં પોતે એમ ક્યાંય તારે શાસ્ત્રમાં ગોતવા જવાની જરૂર નથી, મંદિરમાં ગોતવાની જવાની જરૂર નથી, ક્યાંય ગોતવી નથી. તારા જ્ઞાનમાં જ તારું જ્ઞાન તત્વ છે અને એ તો વેદનથી ઉપસીને બહાર આવે એવું સમજાયું. ઉપસીલ ઉપસેલું છે, નથી ઉપસેલું એવું નથી. પણ અભ્યાસ, જોવાનો અભ્યાસ, તપાસનો અભ્યાસ, શોધનો અભ્યાસ, અવલોકનનો અભ્યાસ નથી જીવને, એટલે એને એ વિષય સમજાતો નથી. બીજો અભ્યાસ ઊંધો ચાલુ ને ચાલુ છે જોરથી, ઉદયમાં તો ઘૂસી ગયો છે એવો અર્થ કે વગર પ્રયત્ને જાણે તન્મય થઈ જવાય છે. એક સામાન્ય વાત હોય તો પણ એની અંદર તન્મય થઈને જ પ્રવર્તે છે. આ એકત્વ બુદ્ધિની એટલી બધી સહજતા થઈ ગઈ છે, ઘણા કાળથી અનંતકાળ છે એ પ્રકારનું પરિણમન હોવાને લીધે એને એ છોડવું થોડું ભલે કઠણ લાગે શરૂઆતમાં, પણ અશક્ય નથી. કાંઈ છૂટી શકે એવી વાત છે, અનંતાએ છોડ્યું છે. તું પણ એકવાર કૃત નિશ્ચય થઈને, દ્રઢ નિશ્ચય કરીને, કળ બાંધીને પુરુષાર્થ કર, બરાબર પાછળ લાગીને પુરુષાર્થ કર, તો તારે તારામાં જોવાનો અભ્યાસ ચાલુ રાખો. એટલું શરૂઆતમાં કરવાનું છે. તારા જ્ઞાનમાં જ્ઞાન તત્વ છે ભગવાન આત્મા અબાળ ગોપાળને સદાય નિરંતર અનુભવમાં આવી રહ્યો છે. અને એ સ્વસંવેદનને લીધે પ્રગટ અને પ્રત્યક્ષ છે ને સાકાર છે ને અનુભવ ગોચર છે. પણ તમે થોડી એની દરકાર જાગવી જોઈએ. અનંત જન્મ મરણ મટાડીને જવું છે, આ ભવમાં જન્મ મરણ સાજા રહે એવું મૂળનું એમનેમ રાખીને જવું નથી. અનંત જન્મ મરણ તોડીને મટાડીને જવું છે, ગમે એમ કરીને મટાડવા છે. એટલું તો ઓછામાં ઓછું થવું જ જોઈએ, નહીં તો પાછળ એટલું બધું ઊભું છે અંધારું, પછી કાંઈ પત્તો નહીં થાય. આયા બેદરકારી રહી પછી ક્યાંય પત્તો નહીં થાય. અહીંયા તો દ્રવ દ્રષ્ટિ વાળાનું વર્ણન કરેલું છે કે જેને ચૈતન્ય આત્મા ઉઘડ્યો, દ્રવ દ્રષ્ટિએ કરીને જેનો આત્મા ઉઘડી ગયો, જેનો ચૈતન્ય ખુલી ગયો, એને બુદ્ધન બધા આત્માઓ ચૈતન્યમય ભાષે છે. એક સરખા સમદ્રષ્ટિએ જોવે છે એ એની મુખ્યતાનો વિષય છે. બીજું જણાવી સમજાય ખ્યાલ આવે બધું ભમ થઈ જાય છે. એટલે કોઈ ઉપાધિ દ્રવ દ્રષ્ટિ વાળાની ખરેખર રહેતી નથી. જેમ નોકરી કરનાર ત્યાં ને ત્યાં ખંખેરી ઉભો થઈ જાય છે, નામું લખવા બોલાવે છે માણસ, ચાર કલાક પાંચ કલાક આઠ કલાક તમારે નામું આવીને લખવાનું છે, એમાં સેંકડો રકમ જમા નહીં ખતવે ને સેંકડો રકમ ઉધાર નહીં ખતવે, એને કેટલી લેવા દેવા, ત્યાં ને ત્યાં મૂકીને ત્યાં ને ત્યાં બધું મૂકીને જાય છે. ખોટના સર્વેમાં એની નંબર ઉડતી નથી. દ્રવ દ્રષ્ટિ વાળાની અનેક ચીજો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય તો બધું ત્યાં ને ત્યાં મૂકી દે છે. એક કઈ ઉપાધિ ગ્રહણ કરતા એવા છૂટા ને છૂટા રહીએ છે, ભિન્ન ભિન્ન રહે છે. ભલે પ્રત્યક્ષ ન હોય, પાણીનું વિજ્ઞાન અપેક્ષા ક્યાં છે? પહેલા તો પોતાના નિશ્ચય કરવા માટે તો એને અવલોકનનો અભ્યાસ કરે. હું જ્ઞાનમય તત્વ છું, જ્ઞાન સ્વભાવની સ્વભાવ પોતાના નિજ સ્વભાવ તત્વને નિશ્ચય કરવા માટે તો અભ્યાસ કરે અવલોકન. એમાં એને એ નિશ્ચય થતા આનંદ સુખના સાગરનો નિશ્ચય થઈ જશે અને આખું પરિણમનની દિશા બદલાશે તો આનંદનો અનુભવ કઈ દૂર નથી. એમ કે પોતામાં જ ભરેલો છે આનંદ. હા, એમાં તો ક્યાં નથી, એવું ક્યાં એમ નથી કેવું, આનંદનો અનુભવ વર્તે છે એમ નથી કેવું. પણ તમે જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે અને જ્ઞાનમાં જ્ઞાનનું વેદન એ સ્વભાવનું વેદન છે, સ્વભાવનું વેદન એ ભગવાન આત્માનું વેદન છે એમ કેવું છે, એમ કેવું છે. સ્વભાવ છે એનો એનો જ અનુભવ થાય છે અંદરમાં, તપાસો તો અંદરમાં એનો જ અનુભવ છે. એને અંદર લઈ જવા માટે એ વાત છે, અનુભવ સુધી ખેંચવા માટે એ વાત છે.
જય શ્રી મંદર ભગવાન.